તારીખ 27/6/1986ના દિવસે પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા શ્રી આત્માવલોકન ઉપર થયેલ પ્રવચન, સળંગ પ્રવચન નંબર 16.
તીર બંધ છે અને જેટલી નોળાશ છે, મીઠાશ છે, એટલે એને બંધ થયેલો અલ્પ થાય. આત્મા અને એટલે વ્યાખ્યા કરી કે બંધ એટલે ખબર નહીં, સંયોગમાં સાથે રહેવું. એક ક્ષેત્ર આવ્યા પડે એટલે ક્ષેત્રની કપટતા, પણ અમુક કાળ પર્યંત એટલે કાળની કપટતા. ચોક્કસ કાળ ચોક્કસ ક્ષેત્ર સાથે રહેવાના સંયોગ સંબંધને બંધ થાય. બાકી તો કઈ કોઈ જીવ સુદગણને બાંધે કે સુદગણ જીવને બાંધે એવું તો અરસ પરસમાં કોઈ ક્રિયા થવાની સંભવિતતા તો નથી. પરંતુ થયું તો તેનું જે સ્પષ્ટ કર્યું કે ગ્રહે અરુચિ રૂપિને એ અસર જ ની વાત, અરુચિને રૂપિ ગ્રહે રૂપિ બાંધે એને, અથવા અરુચિ રૂપિ કરીને ગ્રહણ કરે એ તો આશ્ચર્યની વાત છે. એટલે બની શકે એવું નથી. પણ જે કર્મ બાંધા એવા બંધનો સિદ્ધાંત છે તેવી જે શાસ્ત્રમાં વિવર્તન છે, જરાથી કહેવાય કે જે કર્મ બાંધા અથવા કર્મથી જે બંધાણો એવી શાસ્ત્ર વચન આવે અને જે સિદ્ધાંત કહે છે એને ખરેખર જીવો જાણતા નથી એમ કે પછી જે બંધન જાણે નહીં તેવું બધું સિદ્ધાંત. આ જે સિદ્ધાંત કેવો છે એ એવા બંધના સ્વરૂપને સામાન્ય પ્રકારો જીવો જાણતા નથી. એટલે અહીંયા તાત્વિક રીતે એનું સ્પષ્ટીકરણ છે કે બંધ એટલે સંબંધ ચોક્કસ ક્ષેત્રને ચોક્કસ આ સંયોગ સંયોગ રહેવો છે અને તેવા સંબંધને બંધ એવું નામ આપવામાં આવે છે. બીજી વાત છે ખરેખર જો તો જીવને રાગ બંધન છે, રાગ બંધન દ્વેષ બંધન મોહ બંધન એ પ્રકારે ચારિત્રના જે પરિણામ છે એમાં જે સારી રીતે રોકાય છે એને બંધન કહેવામાં આવે છે. પ્રસંગના પરિણામને તો બી પકડી શકતો નથી. એટલે અહીંયા સ્પષ્ટ થઈ બીજી ગમે કરી શકે કે ચારિત્રો એટલે તમારી રીતે સમજી શકે કે સારા બાબતથી બંધાયેલો પરિવારમાં એવું થાય છે કે એક માણસ આખી જિંદગી પરિવારના રાગને લઈને એમાં રોકાયેલો રહે, પછી એને જ્ઞાન થાય ત્યારે એને પરિવારના રાગ છે એમાં વિતરાગતા આવી જાય કે આમાં કોઈ મારું નથી ખરેખર, મારું હિત મારે કરી લેવા જેવું હતું ને અત્યાર સુધી મને સમજ્યું નહીં, હવે આ રાજમાં રોકાવાને બદલે મારા મારું પ્રયોગભૂત કાર્ય કરો, મારું પ્રયોજનભૂત પ્રકારને કરો. એમ જ્યારે એને જ્ઞાન થાય છે ત્યારે પરિસ્થિતિ તેની તે હોવા છતાં પરિણામ જીવના ફરે છે તો એને બંધન નથી કહેવાય છે, તે પરિવારનું તેને બંધન ભાવ મંદિર દીક્ષા લઈએ છે. બ્રહ્મે એટલે મોટો પરિવાર હોય છે ચક્રવર્તી પરિણામ રાગ છૂટી ગયો એ તો સમય દ્રષ્ટિ હતા ત્યારે અગ્રસ્ત અવસ્થામાં પણ એવું જ્ઞાન હતું કે હું આ નિમિત્તોને લઈને અહીંયા રોકાયેલો નથી, પણ મારા રાગને લઈને હું રોકાયેલો છું. જે રાગ પોતાનો પ્રવર્તમાન છે એને લઈને અહીંયા સ્થિતિ છે, વિતરાગતાનો મારો પુરુષાર્થ ચાલુ છે. આ વિતરાગતાનો પુરુષાર્થ જોતા વૃદ્ધિગત થશે ત્યારે રાગ ઉડી જશે, એ રાગ ઉડી જતા આને આ સંયોગોમાં અહીંથી બધાથી ભિન્ન થવું અલગ થવું નહીં રોકાવવું એ સહજ માત્ર છે. કોઈ એની અંદર દુઃખ થાય છે, સગા સંબંધીને છોડતા દુઃખ થાય છે, એવું વિતરાગી જીવને નથી, રાગીને જરૂર થાય છે. તેથી જેનો ત્યાગ થાય છે એ રાગી પરિવાર વાળા સભ્યો જરૂર દુઃખી થાય છે, એને દુઃખ થાય છે. પણ જે છોડે છે એને ખરેખર ત્યારે દુઃખ થતો નથી. એટલે એને પોતાને બંધન પોતાના જ રાગનું હતું. સામા પદાર્થનું બંધન હતું એ કહેવા માત્ર છે, રાગનો વિષય જાણે નહીં. તો ખરેખર તો જીવની પોતાના રાજનીતિક બંધન છે. સ્વાનુભવથી કોઈ પણ જીવ વિચારે અને પોતાના રાગના અનુભવને તપાસે તો બહુ સ્પષ્ટ સમજી શકે એવું છે કે મને રાગ છે એટલું બંધન છે. અને એ સામાન્ય બુદ્ધિમાં શું સમજે છે, સામાન્ય રીતે તેને દેહાંત થાય છે તો એક જ પુત્રને એક જ પિતાને અનેક સંતાન હોય છે. શોક તો બધાને થાય છે પણ બધાને એક સરખો શોક થાય છે એવું જોવામાં આવતું નથી. તો કહીશું ભાઈ આને કેમ બધી શાંતિ થતી નથી, બીજા શાંત થયા આને કેમ શાંતિ થતી નથી, ભાઈ એને એટેચમેન્ટ વધારે હતું એવું કે શું કે એને જરા લગવાડ વધારે હતો એટલે એને દુઃખ પણ વધારે છે. આઘાત ને પ્રત્યાઘાત સરખા હોય છે ને સામે સામે હોય છે એ રીતે. તો એ રીતે જીવને ખરેખર પોતાના રાગનું બંધન છે જે જીવને ચારિત્ર વિકારનું પરિણામ છે. એમાં પણ સુખાસ સુખાસ એટલે તીવ્રતા મંદતા હોય છે પ્રથમ. એ સિવાય શીતળનો દુખાપણો ઉદગળનો જ દંડ છે. અહીંયા પણ એવું બને છે કે જેટલા જેટલી રાગની સુકાશથી પરિણામ કરે છે એટલો જ શીતળો એટલે વધારે સ્થિતિવાળો ધાતુ કર્મનો દંડ કરે છે એટલો શીતળો પડે છે, તીવ્ર દંડ કરે છે, અનુભાગ વિશેષ પડે છે. એ પૂદગળનો જ બંધ છે, એમાં જે સિકાસ વિકાસ છે એ પૂદગળનો જ બંધ છે. બહારમાં પણ જે સ્થૂળ સ્તંભો છે પૂદગળના એમાં પણ સિકાસ અનુસાર સંબંધ રહે છે. એક માટીનું જૂથું હોય મકાન છે એની અંદરની સિકાસ ઘટે છે ત્યારે પરમાણુ સીતા પડતા જોવામાં આવે છે. આ દિવાલમાંથી કાંકરી કરે છે બિલકુલ ટૂંકડીને દૂર થઈ જાય છે. એ સીતા થતી ત્યારે એ જોડાયેલા હતા દુખાસ પોતાન એ સીતા પડે અને એની ગણિત છે સરખા ગુણની સીતાસવાળા સાથે રહે છે અથવા એમાં જેને અમુક એકી અથવા બીજી નંબરના ગુણ હોય છે, બે ગુણ ચાર ગુણ છ ગુણ આઠ ગુણ દસ ગુણ અને પાંચ સાત નવ અગિયાર એવા એકી નંબરના ઓડ એન્ડ ઇવન એમ કે છે ને એવા સામે સામે જે સરખા મેળવાળા હોય એ બંધાય છે અને બાકી બંધાતા નથી. એના પણ નિયમો છે પરમાણુના સ્તંભમાં જોડાવાના પરમાણુના સુકાશ વિકાસની જે માત્રા છે એ માત્રાના નિયમ અનુસાર એનો સંબંધ થાય છે. પણ એ પરમાણુનું પર્યાય છે નિયમ કહ્યું છે કે ચીકણો રૂખો છે એ ચૂંટણીનો જ બંધ છે. ચીકણું કહીને એના ઉપર ભાવા લીધો છે બહુ સંક્ષિપ્તમાં લીધો છે એવું છે. કંઈક અહીંયા સમજાવવું છે જીવનો સ્વભાવ પ્રત્યેક અધિકારમાં જે કંઈ સમજાવવું છે એ જીવના અધિકારને સમજાવવું છે, જીવના સ્વરૂપને સમજાવવું છે. ઔદ્યોગિક કર્મ વર્ગના તો એકબીજામાં સીતણા લુખા ભાવો વડે સંબંધ કરે છે. જે ઉદ્ગળ કર્મ વર્ગના છે એ વર્ગણાના સંધમાં રહેલા વર્ગણા છે એટલે આ પ્રસંગ છે કારણ વર્ગણાનો. એમાં એકબીજાના સીતા લુખના લુખા જે ભાવો છે તેનો મેળ થઈને એ સંબંધ કરે છે. એ રીતે ઉદ્ગળ કર્મ સંબંધ રાગી જીવના રાગ પરિણામથી જીવ પ્રદેશોમાં ચોંટે અથવા અમુક કાળ પર્યંત સાથે રહેવાનો સંબંધ પામે છે. અમુક કાળ સુધી એક ક્ષેત્રાવગાર સાથે રહેવું એને ચોંટવું એમ કહે છે, એને બંધ થયો એમ કહે છે, એને સંબંધ થયો એમ કહે છે. આટલી જ વાત છે, આટલી વધારે કઈ નથી. તે પણ જીવને તો દેખાતા નથી, તો બુદ્ધિગમ્ય વિષય નથી. કેટલા પરમાણુ એની સાથે સંબંધ પામેલા છે કર્મ વર્ગણાના, કેટલા પામી રહ્યા છે, કેટલા સુખી રહ્યા છે મુખાશ્રીનો મૂતાક આવે છે ત્યારે એની ચિકાશ જે છે એમાં ફેર પડે છે અને એ મુખાશ્રી ને છૂટા પડે છે અને કારણ વગેરામાં પાછા ચાલ્યા જાય છે. ભાષાનો ભાવ સમજવો જોઈએ. સામાન્ય રીતે શાસ્ત્ર વાંચનમાં તો શબ્દો મર્યાદિત હોવાને લીધે એક શબ્દના અનેક જગ્યાએ પ્રયોગ થાય છે, એટલે ત્યાં શું પ્રકરણ છે અને કહેવાનો શું અભિપ્રાય છે અને ત્યાં કેવો ભાવ કહેવા માંગે છે એટલું જો ખ્યાલમાં ન રહે તો ક્યાંયની વાત ક્યાંય લગાડવામાં વાર લાગે નહીં, ભૂલ થવામાં વાર લાગે એવું નથી. વળી વ્યવહારી જીવો વ્યવહારની ભાષામાં કંઈ સમજી શકતા હોવાથી બહુધા શાસ્ત્રમાં વ્યવહાર લઈના કથનનો પ્રયોગ વિશેષ એટલે બહુ પ્રયોગ વધારે પ્રમાણમાં જોવામાં આવે તો તેથી પણ એ વ્યવહારના કથનમાં નિશ્ચય શું છે એટલું જ્ઞાન લંબાવવું પડે છે. જો એટલું જ્ઞાન લંબાવવામાં ન આવે તો વળી પાછો એક નવો ગોટો ઊભો થાય, શાસ્ત્ર વાંચતા વાંચતા નવો ગોટો ઊભો થાય. વળી અનેક ધર્મયુક્ત દ્રવ્ય ગુણ અને પર્યાય છે અને પદાર્થ પણ અનેક ગુણધર્મયુક્ત છે, એને કહેવામાં ક્રમ પડે છે, એને સમજાવવા જતા ક્રમ પડે છે અને વસ્તુ અક્રમ એ બધા ધર્મોને એક સાથે લઈને રહેલી છે. એ પરિસ્થિતિએ પણ પ્રથમ પદ્ધતિને જો યથાર્થ રીતે અનુસરવામાં ન આવે તો પણ એમાં સમજણના ગોટાળા થવાના ઘણા પ્રસંગો છે. સૌગણી કર્મ વર્ગણા તો એકબીજામાં ચીકણા દુખા ભાવો વડે સંબંધ કરે છે, એ રીતે પૂદગલ કર્મનો સ્કંદ કારમણ વર્ગણાનો પૂદગલ કર્મનો સ્કંદ રાગી જીવના રાગ પરિણામનું નિમિત્ત પામીને પરિણામથી એનો અર્થો રાગી જીવના રાગ પરિણામનું નિમિત્ત પામીને એનાથી બંધાય છે એટલે એનું નિમિત્ત પડે છે અને જીવ પ્રદેશોમાં ચોંટે છે અથવા જીવના પ્રદેશો સાથે અમુક કાળ પર્યંત સંયોગમાં રહેવાની સ્થિતિ ઊભી થાય છે એને કર્મ ચોંટ્યા એમ કહેવામાં આવે છે. પણ એ કર્મ ચોંટે છે અને એ કર્મ જીવના પ્રદેશે ચોંટીને જીવને કંઈક કરે છે એમ નથી. જેમ કે કોઈ જીવનું ચોંટ્યું અને એ જીવડાએ કઈ બટકું કર્યું એવું કઈ આમાં થતું નથી, કેમ કે ખરેખર જીવને અસ્પર્શ સ્વભાવી જીવ હોવાથી કોઈ બીજો પદાર્થ જીવને સ્પર્શી શકતો નથી, બીજો જીવ પણ સ્પર્શી શકતો નથી અને બીજા પરમાણુ પણ જીવને સ્પર્શી શકતા નથી. એક પરમાણુ માત્રની મળે ને સ્પર્શના, કોઈ એક પરમાણુની પણ સ્પર્શના જીવને નથી. આ નિશ્ચય છે. સંયોગ જોઈને જીવ ભૂલે છે કે આ જીવને આ દેહનો ફળદાર છે સંબંધ છે અને આ કર્મના કારમણા કારમણ વર્ગણાના અનંત પરમાણુઓનો સંબંધ છે અને બંધન છે, દેહ બંધન છે કર્મ બંધન છે એમ કહેવામાં આવે છે. એ કહેવા સંયોગ માત્રને બતાવવાની વાત છે, એથી વિશેષતા એમાં નથી. બીજા જીવ બીજો જીવ પણ સ્પષ્ટ નથી. આ શરીરમાં મુખ્યપણે એક જીવ છે, પછી એક જ જીવ છે, બીજા પણ અનંત જીવો છે. લોહીમાં જીવાણુ છે, કફમાં જીવાણુ છે, વિષ્ઠામાં જીવાણુ છે, બધા અનંત જીવાણુ છે. અને આ કરીમ થાય છે, કર્મિયા થાય છે ને એ તો દેખાય એવા થાય છે મોટા મોટા. ખબર પડે છે, એની કઈ સ્પર્શના ની ખબર પડે છે, સ્પર્શે છે કઈ ખબર પડે છે. અનંત અનંત જીવો હોવા છતાં તમારા ક્ષેત્રમાં અનંત જીવો હોવા છતાં તમને ખબર પડતી નથી કેમ સ્પર્શ છે? વૈદો એમ છે શનિવાર કે આના પેટમાં એટલા કર્મ છે કે બહાર કાઢીએ તો ઓરડો ભરાય એમ કે શું પ્રમાણ ધર્મ છે એમ કહેવા માટે એટલે ગરબી એમ કે મને કઈ ખબર પડતી નથી ભાઈ તને ક્યાંથી ખબર પડે આ તારું લોહી ચડતું નથી હપાટિયાદીનું શરીર છે એ બતાવે છે કે અંદરમાં કર્મ ઘણા છે એવી રીતે નિદાન કરે છે શરીર જોઈને નિદાન કરે છે. એ બધો સંયોગ સંબંધ છે માત્ર, ખરેખર કોઈની કોઈની સ્પર્શના છે નહીં. હવે એ તો અસ્પર્શ સ્વભાવિક છે માટે, પણ પૂતગળ પૂતગળને લુખા ચીકા સમય સ્કંદમાં જોડાય છે ત્યારે તો એકબીજા ત્વચાને સંબંધ પામ્યા કે નહીં એ ખરેખર નહીં. બે ગુણ ચિકાસ અને ચાર ગુણ ચિકાસ વચ્ચે સંબંધ થાય તો બે ગુણ ચિકાસ વાળા પરમાણુ ના સંબંધ સાથે ચાર ગુણ ચિકાસ વાળા બીજા પરમાણુ જોડાણ તો એમાં એ નિમિત્ત પડ્યા, આપસ આપસમાં જે નિમિત્તથી ચિકાસના બંધાવા યોગ્ય ગુણોની જે ચિકાસ ગુણ એટલે માતા એના પરિમાણની જે પ્રમાણની જે ચિકાસ છે એને લીધે તો એકબીજા એકબીજાનું કાર્ય કર્યું કે નહીં. અને જે પરમાણુ સૂક્ષ્મ હતા વાતાવરણમાં ઇન્દ્રિય જ્ઞાનથી ન દેખાય એવા હતા એ પરમાણુ જ્યારે સ્કંધમાં આવ્યા ત્યારે સ્થૂળ પર્યાયને પ્રાપ્ત થઈને ઇન્દ્રિય જ્ઞાન ગોચર થયા તો એ સ્થૂળ પરમાણુમાં સૂક્ષ્મ પરમાણુ જ્યારે જોડાયા અને સ્થૂળ પર્યાયને પ્રાપ્ત થયા તો એ સ્થૂળ પરમાણુને કારણે સૂક્ષ્મ સ્થૂળ થયા કે ન થયા? સૂક્ષ્મ સૂક્ષ્મ પર્યાય પલટીને સ્થૂળ પર્યાય સ્થૂળ પરમાણુને લઈને થઈ કે ન થઈ? એકવાર રાત્રિ ચર્ચામાં ગુરુદેવે આ પ્રશ્ન કાઢ્યો કે કેટલાક સ્થૂળ પરમાણુના સ્કંદમાં સૂક્ષ્મ પરમાણુના પર્યાય સૂક્ષ્મ પરમાણુને પ્રાપ્ત સૂક્ષ્મ પર્યાયને પ્રાપ્ત પરમાણુ છે એ જોડાયેલી સ્થૂળતાને પ્રાપ્ત કરે તો કોને લઈને એ સૂક્ષ્મમાંથી સ્થૂળ થયા? આવો પ્રશ્ન કરે. પેલા સ્થૂળ હતા માટે એને સ્થૂળ થવું પડ્યું ને એમ નથી, એ સ્વતંત્રપણે જોડાણા છે અને સ્વતંત્રપણે એને સ્થૂળતા પ્રાપ્ત કરી કેમ કે પોતાની પર્યાય પોતે કરે છે, પોતાની પર્યાય બીજો કોઈ કરતો નથી. હાઇડ્રોજન ઓક્સિજન બે સૂક્ષ્મ છે, કોઈને કોઈ સાધન દ્વારા ચક્ષુ ઇન્દ્રિયથી ન દેખાય હાઇડ્રોજન, કે ચક્ષુ ઇન્દ્રિયથી ઓક્સિજન ભલે ન દેખાય પણ બીજા કોઈ સાધન દ્વારા બીજી ઇન્દ્રિય એટલે મન પણ જયારે નક્કી કરી શકે ત્યારે એને સૂક્ષ્મ સ્થૂળ કહેવામાં આવે છે. એ છે ને સૂક્ષ્મ 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 સ્થૂળ સ્થૂળ સૂક્ષ્મ એ વગેરે. પછી એ ઇન્દ્રિય જ્ઞાન ગોચર થાય પાણી થાય ત્યારે એ સ્થૂળ પર્યાય પ્રાપ્ત થાય છે. સ્થૂળ ગણાય એવા ઇન્દ્રિય ચક્ષુ ઇન્દ્રિયથી પણ ગણાય કે આ પાણી થયું તો એ સ્વતંત્ર રીતે પરમાણુની પર્યાય પોતે પ્રત્યેક પરમાણુ એ પલટી છે, બીજા કોઈ સંયોગિક પરમાણુને કારણે બદલાણી છે એમ નિશ્ચયથી નથી. જોકે અત્યારના ચાલુ વિજ્ઞાનમાં ભૌતિક વિજ્ઞાન જે જયારે વર્તે છે એમાં તો કારણ કાર્યપણાનો જ વિશેષપણે સંબંધ જોડવામાં આવે છે, આને કારણે આમ થયું ને આને કારણે આમ થયું, આ કારણથી આમ થયું ને આ કારણથી આમ થયું. એ પરસ્પર અપેક્ષિત ધર્મોને વસ્તુનું નિશ્ચય સ્વરૂપ ત્યાં સમજવામાં આવે છે. એટલું જ માત્ર વસ્તુનું સ્વરૂપ નથી, નિરપેક્ષ ધર્મો પણ અનંત છે, અપેક્ષિત ધર્મો પણ અનંત છે. એટલું જ માત્ર સ્વરૂપ છે એમ ખરેખર નથી. કર્મસ્કંધ સાથે એ રીતે ચેતન વિકાર બંધ અને અચેતન વિકાર બંધ જાણવો. શું કહે છે? કર્મસ્કંધ સાથે રાગી જીવના રાગ પરિણામથી જે સંબંધ થયો તેમાં જીવનો રાગ છે તે ચેતન વિકાર બંધ છે. ખરેખર જીવને પ્રતિબદ્ધ થવાનો ભાવ તો એ છે કે પોતે રાગમાં અટક્યો, ઉપયોગ રાગની અંદર અટકી ગયો તે જીવનો વિકાર બંધ છે. પોતાના સ્વરૂપમાં સ્થિર થવું જોઈએ અને ક્યાંય પણ અન્ય પદાર્થમાં લક્ષે રાગ ઉત્પન્ન થઈને રાગમાં ન રહેવું જોઈએ. એના બદલે જીવ રાગમાં રહે છે એને રાગ બંધ અથવા ચેતન વિકાર બંધ છે. રાગ બંધ કહો કે ચેતન વિકાર બંધ કહો. અને એ જ વખતે કર્મસ્કંધના પરમાણુઓ જીવના પ્રદેશ સાથે સંબંધ પાયમાં, સંયોગ પાયમાં તેને અચેતન વિકાર બંધ જાણવો. એ સંયોગને અચેતન વિકાર બંધ કહેવામાં આવે છે. તેથી રાગ જીવનો વિકાર ભાવ છે. આમાંથી શું તાત્પર્ય કહી કે ચારિત્રનો વિકાર હોવા છતાં, ચારિત્ર ગુણનો પર્યાય હોવા છતાં રાગ જીવનો વિકાર ભાવ છે. રાગ જીવનો વિકાર ભાવ છે એનો બીજો અર્થ એ છે કે રાગ જીવનું સ્વરૂપ નથી. જીવની અવસ્થામાં હોવા છતાં, જીવનો ભાવ હોવા છતાં એ જીવનું મૂળ સ્વરૂપ
નથી.
આ માટે સ્પષ્ટ કરવું છે.
ચારિત્ર ગુણ તો જીવનું સ્વરૂપ છે.
ચારિત્ર ગુણ જીવનું સ્વરૂપ છે, પણ ચારિત્ર ગુણ રાગ રૂપે પરિણમે છે. ચારિત્ર ગુણનું પણ એનું સ્વરૂપ નથી. જીવનું તો સ્વરૂપ નથી, પણ ચારિત્ર ગુણનું પણ એવું સ્વરૂપ નથી કે રાગ રૂપે પરિણમવું એ એનું સ્વરૂપ નથી. વિતરાગ ભાવે પરિણમવું એવું એવી ચારિત્ર ગુણમાં શક્તિ છે, અને શક્તિ છે એવું એનું સ્વરૂપ છે. આમ છે ખરેખર. જેવી મૂળ શક્તિ છે એવું ગુણનું સ્વરૂપ છે, અને એ ગુણ અનુસાર જો પરિણામ થાય તો વિતરાગ ભાવે ચારિત્ર ગુણ પરિણમે, અરાગ ભાવે પરિણમે, રાગ રહિત પરિણામે સ્વરૂપ સ્થિરતા થાય. જીવની પરિણામ સ્વરૂપની અંદર જામી જાય, લીન થઈ જાય, સ્થિર થઈ જાય એને ચારિત્ર ગુણનું વિતરાગી પરિણમન કહેવામાં આવે છે. એવી જીવની ચારિત્ર શક્તિ છે. પણ એમાં વિકાર ઉપજે છે, પરિણામમાં વિકાર ઉપજે છે. શક્તિમાં વિકાર થઈ શકતો નથી. પરિણામમાં વિકાર થવાની યોગ્યતા છે, તેથી પરિણામમાં વિકાર થવાનો ધર્મ છે. તેથી ત્યાં વિકાર થાય છે તો ત્યાં રાગ રૂપ પરિણમે છે. એ રાગ ભાવ થાય છે એ જીવનો અચેતન વિકાર ભાવ. એટલે આ જીવના પરમાણુનો જે કર્મનો પર્યાય ઉદ્યોગ જ્ઞાનાવરણી દક્ષિણાવરણી મોહની એ બધો પૂતગળનો વિકાર છે, એ અચેતન છે. અને ચેતન છે એ રાગાદી રૂપ છે. ચેતન એવા જીવે અચેતનની કોઈ ફિકર ચિંતા કરવા જેવી નથી. આજે સંપ્રદાયમાં જીવોને નાખી દીધા ફિકરમાં. એ તને કર્મ વળ્યા છે, એ તને કર્મ હેરાન કરે છે, અને કર્મ તને નચાવે છે, કર્મ તને ધુણાવે છે, કર્મ તને સુવાડે છે, કર્મ તને જીવાડે છે, અને કર્મ તને મારે છે. કર્મ તને સુખી દુઃખી કરે છે. કર્મને લઈને તું ભૂખ્યો અને કર્મને લઈને તું થશો. આ જે ભૂત વગાડી દીધું છે એ ચિંતા કાઢી નાખવા જેવી છે. કેમ કે અહીંયા એમ કહે છે કે તું ચેતન છો, તું જીવ નામનો જીવતો પદાર્થ છો, અને તારો વિકાર તારે લઈને છે, બીજાને લઈને નથી. બીજું તો નિમિત્ત માત્ર એટલા માટે છે કે તારો લક્ષ તારા ઉપર નથી ને એના ઉપર છે, એટલે એને નિમિત્ત એવું નામ દેવામાં આવે છે. જો એ નું લક્ષ કરે તો એને નિમિત્ત એવું નામ મળતું નથી, એને નિર્જરાનું નામ મળે છે. ઉદયનું નામ મળવાને બદલે એને નિર્જરાનું નામ મળે. તેથી રાગ જીવ નો વિકાર ભાવ છે, એટલે કર્મના સામે જોવાને બદલે જેને બંધ રહીત થવું હોય તેને રાગ રહીત થવું છે એ લક્ષ્ય હોવું જોઈએ. રાગ રહીત થતા બાકીના કર્મનો જે સંયોગ થયો હતો એનો વિયોગ આપોઆપ થાય છે. કર્મને દૂર કરવા માટે કોઈ હામણી લઈને હંજવારી કાઢવી પડે છે કે આ કર્મને હવે કાઢો, એમ નથી. સ્વરૂપ સ્થિરતા ને તપશ્ચર્યા કહેવામાં આવે છે. સ્વરૂપમાં ઘણું સ્થિર થવાય તેને તપશ્ચર્યા કહે છે. શાસ્ત્ર ના જ્ઞાન ને લોકો જ્ઞાન સમજે છે. આ પંડિતો માં આગળ વધે શાસ્ત્ર નું જ્ઞાન છે જ્ઞાન, અને બહાર નો ત્યાગ છે ચારિત્ર. એટલા શાસ્ત્ર ના જ્ઞાન થી કઈ વળે નહીં, માટે શાસ્ત્ર માં તેનો ત્યાગ કરવો. એટલે જ્ઞાન પણ થયું અને ચારિત્ર પણ બિગિંદર ના વિદ્વાનો માં આ ગડબડ છે કે બીજા ની અપેક્ષા બીજા પાસે શું
અપેક્ષા
અંદર માં પોતાની જે ભ્રાંતિ હોય એને સમજાય, ભ્રાંતિ ભ્રાંતિ ના ચશ્મા હોય એને બીજું સમજી શકે. આમ તો ગુરુદેવ દિગંબર આચાર્યો એમના કહેલા શાસ્ત્રો એમનો સ્વીકાર કર્યો, પ્રતિમાજીમાં દિગંબર મૂર્તિનો સ્વીકાર કર્યો, અને એ રીતે દેવ ગુરુ શાસ્ત્ર દિગંબર સ્વીકાર્યો. પણ એમને 45 વર્ષ સુધી સમ્યક દર્શનનો વિષય પોતાના કથન પ્રવચનનો મુખ્ય વિષય રાખ્યો. જે વર્તમાન દિગંબર સંપ્રદાયમાં લખાયેલો એ તો શાસ્ત્ર વાંચો ત્યારે જ્ઞાન થાય અને ત્યાગ કરો ત્યારે સારી થશે. શાસ્ત્ર વાંચીને જ્ઞાન મેળવવું, ધારણા થાય, ભરતર થાય, એના માટે એની પાઠશાળાની ડિગ્રી, સાહિત્યાચાર, આસિદ્ધાંતાચાર, દક્ષિણાચાર ડિગ્રી થઈ જાય, અને પછી જેટલો ત્યાગ કરે છે સારી પ્રથા. એ વિચારધારા થઈ ગઈ અને દર્શન મૂળ શું, દર્શન મૂળનો અભાવ શું, સમ્યક્ત શું, એ વિશે તો એની દ્રષ્ટિ માગે છે જરૂર. એ રીતે સમજાવો મુશ્કેલ છે, એટલે દ્રષ્ટિ નહીં હોવાને લીધે જ્ઞાન ચારિત્રની પણ ગડબડ રહે છે. અને એ અનુસાર એ પોતાની ધારણા અનુસાર ન કરી દેખાય, પણ એનું વિખ્યાતનું ઘોર પ્રબળ રીતે કામ કરે, ધનની આજ્ઞા આચારી રામ ફલામ તેને જરા જ પોતાની ધારણાથી ફેરફાર થાય છે, એનો અસંગત થાય એટલું નહીં, પણ એનો નિષેધ પણ એટલા જ જોરથી અને આવે છે. કેમ કે નિષ્ઠાતુમાં પણ નિષ્ઠા શ્રદ્ધાનું બળ છે, નિષ્ઠાતુને પણ ઘણું બળ છે. અથવા તો અનંત જન્મ મરણનો નાશ કરે એવી જે સંદેશો એ વિષયની તદ્દન ગણતા વર્તે, અને શાસ્ત્રના ભણતર જ્ઞાનને જ્ઞાન સમજીને બાહ્ય ત્યાગને ક્યાં ત્યાગ સમજીને એની એટલી બધી મુખ્યતા કરે કે આમાં ભવભ્રમણનો અભાવ કયો છે કે અભાવ નથી તે વિષય ખોવાઈ જાય. એની સાથે દિગંબરો ને આપણે દિગંબરો પણ બે ની જાત ને ભાત જુદી પડે છે. દિગંબર તો બે દિગંબર કહેવાય પણ બે ની જાત ને બે ની ભાત જુદી પડે છે. એટલે એમ કહે કે જો તમારે દિગંબર થવું હોય કે તમે નવા આવ્યા, અમે તો પુરાણા છીએ અધિકારી છે, નવા આવ્યા તો અમે કહીએ એમ કરો, મિત્ર અમે તમને અમારે અમારા આવા ગ્રંથો દિગંબર નહીં ગયો, એને ગણું હોય ગણો, અમે તો જે છીએ છે એવી પરિસ્થિતિ છે. તેથી કહીને સાચી વાત નથી જોઈ રહી, બ્રહ્માથી ભૂલેલા જીવોની સાથે બ્રહ્માયુક્ત થવાનું તો કેમ બની શકે, એવું તો કઈ બની શકે નહીં. એ સમાજમાં એમનું હોય, એના સંબંધો હોય, એનું શું કરવું, એનું જે થવું હોય એ ખાસ સારું શું થાય એનું નક્કી કરવું, સંબંધનું શું થશે એ નક્કી કરવાની બદલે તારા આત્માનું શું થશે એનું નક્કી કરીને પહેલા ચિંતા કોની કરવી, સંબંધની કરવી કે આત્માની કરવી, આ જીવો સંબંધની ચિંતા કરીને રખડે છે, પરિભ્રમણને વધારે છે. લોક આખો સળગે છે, મિથ્યાત્મને આખું સાથે સારો કોણ મિથ્યાત્મનો દાવા ન લાગેલો છે લોકમાં, એમાંથી બચવું હોય ને એ દાવાના સંબંધોને વળગીને બચી શકાય એમ તો બની શકવાનું નથી. એ તો ત્યાંથી કેવી છે નીકળવાની બારી ક્યાં છે, ત્યાંથી ઠેકડો મારીને બહાર નીકળી જાય, નીકળી જાય ને શું બચી જાય, બચી જાય, બાકી બચવાનો પણ અવકાશ દેખાય એવું નથી, એવો દાવા ન લાગે. વિષમ પરિણામોની પ્રબળતા છે, બાહુલ્ય છે, પણ જેને પોતાનું સ્વરૂપ સાધવું છે એને માર્ગ અખંડિત અત્યારે રહેલો હોવાથી ખંડિત નથી, માર્ગ અખંડ માર્ગ રહી ગયો છે. હજી આ કાળે પણ એ માર્ગનું આરાધન કરવા વાળાને તો આ પંચમ કાળની ચોથા કાળથી પણ કંઈક વિશેષ છે, અનંત ચોથા કાળમાં કાંઈ નીકળ્યું. ચોથા અનંત ચોથા આરાધ્યા પોતે નહોતો, અનંત ચોથા આરામાં પોતે હતો, એકે ચોથા આરામાં એનો પોતાનું અસ્તિત્વનો ત્યાગ નથી કર્યો, પણ ક્યારે એને પોતાનું આત્મહિત કરીને આરાધન કર્યું નથી, સાધન કર્યું નથી, પોતાની સાધના સાધે એને તો ચોથા આરા છે, આ પાંચમો આરો વધારે ગુણકારી થયો. એક એક શબ્દ ઉપર કલાકો સુધી, કોઈ વાર પણ એક એક શબ્દ ઉપર કલાકો સુધી આક્રમબદ્ધ એક શબ્દ આવ્યો, કલાકો સુધી એનો આર પ્રવચન 300 સુધી ઘણા કલાકો રામ જીવ નો વિકાર ભાવ છે, એટલે કે જીવ નો સ્વભાવ ભાવ નથી, જીવનું સ્વરૂપ નથી. માત્ર એક ચેતના જ જીવ નો સ્વભાવ જાણવો, આ કહેવા માટે બીજી વાત કરે છે. જેટલા અધિકારમાં બીજી કઈ વાત કરે છે, આ એક વાત કરવા માટે કરે છે. જોકે બારે અંગમાં બારે અંગનો સાર સ્વાનુભૂતિ સ્વભાવ ને દર્શાવવો એક છે, અનુભવ કરાવવો એક છે. એ બાર અંગનો સાર છે. અધ્યાત્મ શાસ્ત્રમાં એ વિશે સ્પષ્ટ આવે છે. અધ્યાત્મ પ્રધાન વિશે છે. બાર અંગમાં તો ઘણું આવે છે, એ બધું ઘરે ઘણું આવતું હોય, પણ આ સ્વાનુભૂતિ છે એ બાર અંગનો
સાર.
એ સ્વાનુભૂતિ કરી અને બાર અંગનું જ્ઞાન થઈ છે. સિરિયન્સ હોય કહે છે, મનુષ્ય નો તો પ્રશ્ન નથી, પણ સિરિયન્સ હોય પણ સારું છે કે એવા શાસ્ત્રાધારો પણ રહી ગયા છે. નહીતર તો વિજ્ઞાન એમ છે કે બીજી તમારી મનની કલ્પના છે. બાર અંગ કોને છે અને તમારી વાત સદમસ્થની કોને છે, ક્યાં સદમસ્થની ક્યાં બાર અંગ, તમે શું સરખામણી કરો છો? આમ તો બી મોટી ગડબડ છે તમારી એમ છે. પણ એવા શાસ્ત્રો પણ રહી ગયા છે. કેવી છે અનુભૂતિ? શું કે છે? જ્ઞાનાનુભૂતિ છે કે આસ્તુજને આત્માનુભૂતિ છે? અને આત્માનુભૂતિ છે તે જ્ઞાનાનુભૂતિ છે, તો પણ એ અનુભવાતું જ્ઞાન કે આત્મા છે એવું છે, તો એ શુદ્ધને આપ્યું પાસે. શુદ્ધને અર્થાત શુદ્ધ વસ્તુ તે જ છે, આત્મા અર્થાત સ્વભાવ જેનો એવી છે. ભાવાસામ છે કે નિરૂપાધિપણે જીવ ગ્રહી જીવન છે, તેવો જ પ્રત્યક્ષપણે આસ્વાદ આવે તેનું નામ શુદ્ધાત્માનું હોય છે. નિશ્ચયથી આ જે આત્માનુભૂતિ કહી છે તે જ જ્ઞાનાનુભૂતિ છે, એટલી માત્ર જાણીને. ભાવાસામ છે કે જીવ વસ્તુનો જે પ્રત્યક્ષપણે આસ્વાદ, તેને નામથી આત્માનુભવ એમ કહેવાય, અથવા તેને નામથી જ્ઞાનાનુભવ એમ પણ કહેવાય. નામ ભેદ છે, વસ્તુ ભેદ નથી. એમ જાણવું કે આવો જે આત્માનુભવ તે મોક્ષ માર્ગ છે. આ વાત સાચી અંદર આની સામે તર્ક થતો વિકાર છે. આ પ્રસંગે બીજો પણ સંશય થાય છે કે એમને ખબર છે કે સમાજની અંદર વિદ્વાનો કાંઈક બીજું વિચારે છે, એટલે પોતે આને પ્રશ્ન ઉઠાવે છે કે આ પ્રસંગે બીજો પણ સંશય થાય છે. કોઈ જાણશે કે દ્વાદશાનું જ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ છે? ત્યાં દ્વાદશાનું જ્ઞાન અને ત્યાં દેવતાને થયેલી અનુભૂતિ છે. વિચારાને દેવતા આવે તો નથી, ગણાવ 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 કરે છે. તેનું સમાધાન આમ છે કે દ્વાદશાનું જ્ઞાન પણ વિકલ્પ છે. અપૂર્વ લબ્ધિ છે તો કે ના ના એમ કાંઈ અપૂર્વ લબ્ધિ છે, સ્વાનુભવ છે તે અપૂર્વ લબ્ધિ છે. દ્વાદશાનું જ્ઞાન અપૂર્વ લબ્ધિ નથી. એટલે દ્વાદશા જ્ઞાન તો કઈ જેવા તેવા નહીં થાય, સમય દ્રષ્ટિને થાય એ પણ ઘણો ત્યાગી હોય એમ થાય. મુનિ જેવી ત્યાગ અવસ્થા, મુનિ દશાને યોગ્ય છે બહારમાં ત્યાગ અવસ્થા હોય, તો એને કુટુંબ પરિવાર લખન છપન ધંધાની વેપાર રોજગારની સંબંધની કોઈ ન હોય ત્યારે એ દ્વાદશાનું આવે. દ્વાદશાનું કોણ ગંધન દ્વાદશાન જેવું કે આમ તો મુખ્ય ગૌરવ કરે છે. આવું લબ્ધિ નું જ્ઞાન, લબ્ધિ સિવાય તો અગિયાર અને નવ પૂર્વ તો લબ્ધિ વિના નો હોય, અને બાર માં પણ લબ્ધિ પ્રત્યે ત્યારે બાર નું જ્ઞાન થાય. ભણવા બેઠે તો આયુષ કોઈ કોઈ ના આયુષ નું પૂરું ન થાય, એટલે લબ્ધિ થી જ પ્રત્યે છે બાર નું જ્ઞાન. તો એ કોઈ અપૂર્વ લબ્ધિ છે તો કે નહીં, જીવ નો સ્વાનુભવ થયો તે અપૂર્વ લબ્ધિ. આમ તેનું સમાધાન આમ છે કે દ્વાદશા જ્ઞાન પણ વિકલ્પ છે. તેમાં પણ એમ કહ્યું છે કે શુદ્ધાત્માની ભૂતિ મોક્ષ માર્ગ છે. તેથી શુદ્ધાત્માની અનુભૂતિ થતા શાસ્ત્ર ભણવાની કોઈ અટક ને કોઈ બંધન એને લાગુ પડતું સ્વાનુભવી જીવ થયો, જ્ઞાની થયો એમ કહ્યું. એ જ્ઞાની કહેવાયો તો અમે પૂછીએ છીએ કે એને કયા કયા શાસ્ત્રો ભણ્યા એને તમે જ્ઞાની કહો છો? તો કે હા, એને શાસ્ત્ર ભણવાની કોઈ બંધન નથી. કઈ
કહેવાય
તો પૂરું જ ન થાય, ભણવા બેસે તો પૂરું પડે જ નહીં. પૂરું એ તો લબ્ધિથી જ પ્રગટ થાય છે, પણ લબ્ધિથી પ્રગટ થાય છે એ સુરક્ષણ છે. બારમું જ્ઞાન એ સુરક્ષણ અનુભવ નથી, પરાશ્રિત જ્ઞાન નો ઉપયોગ છે. ચાહે ગંધર્દેવ નો હોય તો પણ એ પરાશ્રિત જ્ઞાન નો ઉપયોગ છે, અને અધ્યાત્મ માં તો એને જ્ઞાન જ કહેતા નથી. શું કહે છે? બૌદ્ધ પ્રસિદ્ધિ પ્રવૃત્તિ એના ઉપર આવેલી છે. એ બારમું જે જ્ઞાન છે એ ગંધર્દેવ નો ઉપયોગ પર સત્તા અવલંબન છે. જ્ઞાન શાસ્ત્ર નો અવલંબ નહીં, બાર અંગ નું શાસ્ત્ર, બાર અંગ નું શાસ્ત્રો લબ્ધિ થી પ્રગટ થાય છે. તો બાહ્ય નો બહાર નો વિષય છે, એનો વિષય આત્મા નથી. બાર અંગ તે આત્મા નથી, બાર અંગ તે શાસ્ત્રો છે, શ્રુત છે, ગ્રંથ છે. બાર અંગ છે એ ગ્રંથ છે, એમાં તો દુનિયાભરનું જ્ઞાન છે. બાર અંગ માં કોઈ બાકી ચીજ નથી રહેતી, દુનિયાભરનું જ્ઞાન છે. જગતની તમામ ટેકનિક એમાં આવી જાય છે, ત્યાંથી માંડીને બધું આવી જાય છે. આયુર્વેદથી માંડીને બધું એમાં આવી જાય છે, તબીબી વિજ્ઞાન બીજું બીજું બધું એમાં આવી જાય છે. કોઈ ચિંતા નથી, શું આત્માને કામની શીખશે? મેં તો ઘણું નકામું છું. બીજું પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત વિષય બધા બારે જાણવાનો વિશે તો આટલા ક્ષેત્રો છે, આટલા દ્વીપ સમુદ્રો છે, ફાણો છે, ભૂગું છે, આટલા ફળ છે, આટલા વિમાન છે, આટલી સગવડ છે. અહીંયા આવો આહાર હોય, અહીંયા આહાર વગરના દીવો હોય, અહીંયા આહાર વાળા દીવો હોય, અહીંયા દેવીઓ હોય, અહીંયા દેવીઓનું હોય, એ કઈ જ આવે. શું એની જરૂર છે? આત્માને ધર્મ કરવાની એની શું જરૂર છે? કેવી રીતે આટલા દેશ છે, આટલી યુની છે, આવા અંગે છે, એકંદ્રી આવા હોય, દેવી આવા હોય, ત્રણ આવા હોય, શું જરૂર છે? આટલા બધું આવે બાર જ્ઞાન નથી તો શું છે? એ જળ છે, જળ આશ્રિત પરિણામ બધા જળ છે. જેમ રાગ ને જળ કહેવાય છે તેમ જળાશ્રિત તમામ પરિણામ ને જળ કહેવામાં આવે છે. ચૈતન્ય આશ્રિત જે સ્વામી ભૂતિ છે એટલો જ ધર્મ છે, એટલો જ મોક્ષનો માર્ગ છે, એ જ જીવ ને શાંતિ માં કામ નું છે. બાકી કોઈ કામની જીત કથન પડેલું છે, વિદ્વાન ને કથન પડેલું છે. જેને જેની કિંમત આપી છે એની એને ત્યાં શ્રદ્ધા થઈ ગઈ છે, એને જેને એની શ્રદ્ધા થઈ ગઈ છે કે આ કામની ચીજ છે, એને એમ તો કે એ નકામી ચીજ છે. ત્યારે એને કઠોર લાગે છે. જીવોને સુરક્ષણ તો છે અન્ય બધી માહિતી છે. જો અમારા શાસ્ત્રોમાં તો દુનિયાભરનું આટલું બધું જ્ઞાન છે, દરેકના શાસ્ત્રોમાં એવું ઓછા બધા પ્રમાણમાં વિસ્તાર છે, તમે એમ કહો છો કે અમારા દેહ વિતરાગ થી શંકરો સર્વજ્ઞો થયા, તો તમે તો આ બધી વાત થઈ ગઈ ને, તો તમારા શાસ્ત્ર માં ક્યાં તમે વાત છે? જ્ઞાન નો વૈભવ તો અમારી પાસે છે, અમે આટલું બધું જાણીએ છીએ. એને એમ કે છે કે તું જેટલું જાણે છો, તારા ગુડામ માં જેટલો માલ છે જાણપણા નો માહિતી નો, એવા તો અહીંયા અનંતા ગુડામ કર્યા છે, પણ એની કોઈ કિંમત નથી, એની વિશેષતા છે. તેની કોઈ કિંમત નથી, એની વિશેષતા છે. એવો રાગ વિવાદ થાય છે ત્યારે દૈવી દર્શનના જે ધુરંધરો હોય છે, દાર્શનિકો હોય છે, તેની મૂર્તિઓને એમ કહે છે કે તમે જે કાંઈ જે રીતે જાણો છો તે પરમાર્થ બાહ્ય છે, પરમાર્થથી બહાર ન હોય છે. ભલે તમને એનો વૈભવ ઘણો દેખાતો હોય, એની વિશાળતા ઘણી દેખાતી હોય, પણ એવા તો અમારી પાસે ગોડાઉનના ગોડાઉન ભેગા છે, જેને અમે તાળા મારતા નથી. તમે હાથી હાથીને બેસી ગયા છો કે આ અમારું ગુપ્ત જ્ઞાન છે, આ અમારો ધન વૈભવ છે, અમે તો એને તાળા મારતા નથી, તો ખુલ્લા પડ્યા. અમારી તિજોરીમાં જે માલ છે એ બી જુદી જાય, એ જયારે એને દેખાડે ત્યારે એ ગૌતમ ગંધર જેવા છે, એ જ્ઞાન મારે છે. વેદાંત માટે જ્ઞાન બહુ વિશાળ જ્ઞાન છે. વેદાંતના હજારો શિષ્યના એ ગુરુ આચાર્ય હતા, ભગવાન વિરાજ માનતા હતા. એટલો વિશાળ શ્રોક્ષણ હતો, પહેલા એટલું તો શ્રોક્ષણ અન્ય મતમાં હતા ત્યારે એમને હતો, અને એને જે હાથું ધન ને ખજાનો માનતા હતા. મહાવીર ભગવાનના સમોષણમાં એમને બીજું ધન જોયું પરમાર્થું, ત્યારે એમને ખબર પડી કે આ કચરો ને આ માલ છે, ત્યાં પડતો ત્યાં માલ પરમાર્થ. શાસ્ત્ર છે એટલું તો નહીં, પણ એમના વચનમાં સહાનુભૂતિ નો વિષય આવે છે, એ બાર અંગ નો સાર આવે છે. એ સહાનુભૂતિમાં બારે અંગ આવી ગયા એમ કહેવામાં આવે છે. જળની કિંમત જુદી છે, પેટલ ની કિંમત જુદી તો મિથાતું જો હોય તો એમ કે આ પણ એક પંડિત લખેલું છે, રાજમંદિર પંડિત થઈ ગયા ને, તો પછી તમે પંડિત હોય તમારું કેમ માન્ય? એની કક્ષાના તો પંડિતો તમે એ તો પર એ તો કુંકુંડાચાર્ય તો પંદર મિનિટ સમસ્ત જીન શાસન કર્યું, એને જીન શાસન નો અંશ નથી કર્યો. આના પછી પંદરમી ગાથા છે, આ પંદરમી ગાથા ઉપર નો જ કળશ છે, તેરમો કળશ છે, ત્યાર પછી સુધી પંદરમી ગાથા નો
કરે.
પંદરમી ગાથામાં એમને સ્વાનુભૂતિને સમસ્ત જીન શાસન, સમસ્તમ જીન શાસન માર્ગીમાં કુંકુંડાચાર્ય એ વાતનું ઉદઘાટન અહીંયા રાજમંદિર એ કર્યું છે. એમને ભાવ ભાસી ગયો છે અહીંયા કળશના ઉદઘાટનમાં કે આગળ શું વિષય છેડવો છે આચાર્ય ભગવાનને, તે વાતને એમને પૂર્વા ટીકાકાર આચાર્ય પૂર્વ કળશ તો એમણે ખોલી છે. ખરેખર સમસ્ત જીન શાસન આવી ગયું, એમ ન કહ્યું કે અનુભૂતિ થાય એ જીન શાસન નો એક અંશ છે, હજી જીન શાસન અનુભૂતિ બાકી છે, એમ ન કહ્યું. સમસ્ત જીન શાસન અહીંયા 143 ગાથામાં એ જીન શાસન પ્રાપ્ત થયું, એને પરમાત્મા એનું ટાઇટલ પણ આપી દીધું. પરમાત્મા શબ્દ એના માટે રાખ્યો, જ્ઞાનાત્મા પરમાત્મા પરાત્મા છે કે નહીં? પણ આચાર્ય
મતલબ
કેટલો ટાઈમ શકે અને અનુભૂતિ કેટલો ટાઈમ શકે અને વ્યવહારિક દાખલો કરો કે સાનુભૂતિ ક્યારે કહેવાય?
ક્ષણ માત્ર હોય છે, ક્ષણ માત્ર સાનુભૂતિ એટલે ઉપયોગ. પછી ધારા જે સાનુભૂતિ ની છે એ તો જ્યાં સુધી સાધક દશા છે ત્યાં સુધી એની ધારા, એ ધારામાં વચ્ચે વચ્ચે પાછો સ્વાનુભવ નો ઉપયોગ થાય છે. ચોથા ગુણ સ્થાન કરતા પાંચમા ગુણ સ્થાને નજીક નજીક થી જલ્દી જલ્દી શુદ્ધ ઉપયોગ થાય છે. અને ત્યાર પછી મુનિ દશા અંગીકાર કરતા દરેક ક્ષણે ક્ષણે શુદ્ધ ઉપયોગ થાય છે. એ શુદ્ધોપયોગને સ્વાનુભૂતિ કહેવાય છે અને એની જ્ઞાન ધારાને પણ સ્વાનુભૂતિ કહેવામાં આવે છે. સ્વાનુભૂતિ શબ્દ જ્યાં આવે ત્યાં ઉપયોગનો વિષય ચાલે છે કે પરિણતિનો વિષય ચાલે છે એ સમજી લેવું. પ્રકરણ પરિણતિમાં અહીંયા સ્વાનુભૂતિ કહી છે કે શુદ્ધોપયોગ થયો એને સ્વાનુભૂતિ કહી છે. તે જ્યાં જે પ્રકરણ ચાલતું હોય ત્યાં આ પ્રકરણ બને, બંનેને સ્વાનુભૂતિ જ કહેવાય છે. જ્ઞાન ધારા છે એ સ્વાનુભૂતિ છે. જ્ઞાન ધારા છે એટલે જ્ઞાનનો કેટલો અંશ, શ્રદ્ધાનો પૂરેપૂરું પરિણમન, ચારિત્રનો કેટલો અંશ, આનંદનો કેટલો અંશ, પુરુષાર્થનો કેટલો અંશ, સર્વગુણોનો યથાસંભવ અંશ શુદ્ધ થઈને સ્વરૂપ આશ્રિત પરિણમે છે. સ્વરૂપ આશ્રિત શુદ્ધ રૂપે પરિણમે છે એને જ્ઞાન ધારા કરવામાં આવે છે. એટલો જ મોક્ષ માર્ગ છે, ધર્મીને પણ એટલો જ ધર્મ છે. બાકીનો જે ભાવ છે એ મિશ્ર ભાવ એટલે અધર્મનો ભાવ છે. ધર્મ અધર્મની મિશ્ર પર્યાયને સાધક પર્યાય કહેવામાં આવે છે. એ વિષય છે. આ બધા તો મિશ્ર કર્મના અધિકારો ચાલ્યા છે, મિશ્ર કર્મના અધિકાર ચાલ્યા છે. તો એની અંદર તો બહુ સ્પષ્ટ વાત છે. સર્વ અધિકારમાં જીવનો સ્વભાવ એક ચેતના માત્ર જ છે અને એ જ જીવ વસ્તુ છે, આટલું કહેવા ખાતર કહેવામાં આવે છે કે જેના આશ્રય સ્વાનુભૂતિ પ્રગટે છે. જે બંધભાવ છે તે કોઈ વિકાર જ છે, એને કાઢી નાખે છે. ભલે ગમે તે કુટીનો બંધભાવ હોય, જે બંધભાવ છે તે કોઈ વિકાર જ છે અને કોઈ જીવત્વ નથી. એ બંધભાવમાં જીવપણું નથી એમ કહેવું છે. જીવપણું ક્યાં છે? ચેતના માત્ર છે એટલું જીવપણું છે. એટલો જીવ સ્વભાવ છે એટલું જીવનું નિશ્ચય સ્વરૂપ છે. તે આશ્રય કરવા યોગ્ય છે, તે ઓળખીને આશ્રય કરવા યોગ્ય છે, તેને જ વળગવા યોગ્ય છે, તેના આશ્રયે જ નિસ્તાર છે. બાકી જે કાંઈ છે એ બધો વિકાર છે, એ વિકારમાં જીવત્વ નથી. રોગમાં નિરોગતા કેટલી? ઉદા ચડ્યા હોય તો રોગમાં નિરોગતા નથી. ભલે એ શરીરની અવસ્થા હોવા છતાં, રોગ શરીરની અવસ્થા હોવા છતાં તે ખરેખર રોગમાં નિરોગતા નથી. રોગમાં એકાંતે રોગ જ છે એમ લેવું. એ રીતે વિકાર છે એમાં જીવત્વ નથી, ચેતનામાં વિકાર નથી અને વિકારમાં જીવત્વ નથી. એ રીતે જીવનું સ્વરૂપ
સમજાવ્યું.